તારીખ 3/7/1991 શ્રી આત્મસિદ્ધિ શાસ્ત્ર ગાથા 39-41 ઉપર ઉચ્ચભાઈ શ્રી શશીભાઈનું ભાવનગરમાં પ્રવચન સળંગ પ્રવચન નંબર 14.
માર્ગ પામે નહીં, મટે ને અંતર રોગ. ગુણમાર્થ કરે છે અંબાલાલભાઈ, જ્યાં સુધી એવી જોગ દશા જીવ પામે નહીં ત્યાં સુધી તેને મોક્ષ માર્ગની પ્રાપ્તિ ન થાય. અને આત્મભ્રાંતિ રૂપ અનંત દુઃખનો હેતુ એવો અંતર રોગ ન મટે. યોગ દશાનો અર્થ યોગ દશા કહ્યો છે, પણ યોગ્યતા જેને કહે છે, યોગ યોગમાંથી યોગ એવો શબ્દ થાય છે. યોગ્યતા વિના મોક્ષ માર્ગની પ્રાપ્તિ નથી એ વાત સ્પષ્ટ છે. અને મોક્ષ માર્ગની પ્રાપ્તિ વિના પરિભ્રમણનો જીવને અંત નથી. જ્યાં લગી આગળ કહી તેવી સત્પાત્ર દશાને પામેની યોગ્યતા કહો કે સત્પાત્રતા કહો, ત્યાં લગી તેને મોક્ષ માર્ગની પ્રાપ્તિ ન થાય. અકષાય ભાવને લાયક ન થાય. અકષાય ભાવ મોક્ષ માર્ગ છે તે અકષાય ભાવ છે, એને યોગ્ય ન થાય. આગળ કહી તેવી પાત્રતાનું વીર્ય પણ જેનામાં નથી, એટલે પાત્રતાને યોગ્ય પુરુષાર્થ પણ જેનામાં નથી, તેને નિર્મળ આત્માની વાત અંતરમાં પરિણામ પામે, એને પરિણમન ન આવે. યોગ્યતાનો પુરુષાર્થ નથી તો પરિણમનનો પુરુષાર્થ ક્યાંથી આવશે એમ કહે છે. એ તો વિશેષ પુરુષાર્થ છે. અને ત્યાં સુધી આત્મભ્રમણારૂપ અંતરરોગ ન મટે. રોગ તો જ્ઞાનમાં ઊંધાઈનો છે, શું કહે છે, રોગ કષાયનો છે એમ ન કહ્યું, રોગ વિપર્યાસનો છે. ઊંધાઈ કહો કે વિપર્યાસ કહો. ધર્મના ક્ષેત્રમાં આવનારા કષાય તો ઘણા મંદ કરી જાણે છે, કષાયની મંદતા તો અન્યમતીએ કરે છે. અન્યમતીમાં એવા સાધુઓ થાય છે, ઉદાસ ઉદાસ વૈરાગ્ય વૈરાગ્ય, પણ વિપર્યાસ ન મટે. એ પણ વિપર્યાસ ન મટે, સૂક્ષ્મ પણ વિપર્યાસ રહી જાય ત્યાં સુધી મોક્ષ માર્ગને સમ્યક દર્શનની પ્રાપ્તિ ન થાય. આ વસ્તુ સ્થિતિ છે. રોગ તો જ્ઞાનમાં ઊંધાઈનો છે, કર્મના નિમિત્તનો સંયોગી ભાવ એટલે કે ભવનો ભાવ મટાડવા રૂપ નિર્દોષપણું પ્રાપ્ત કર્યા વિના ભાવરોગ મટે નહીં. આ ભાવરોગ મટે નહીં. જેનામાં પાત્રતા થઈ હોય તેને પ્રભુતાનો યોગ મળ્યા વિના ન રહે. બહારમાં સદગુરુનો યોગ મળે, અંદરમાં પોતાના પરમાત્માનો યોગ મળે. મનુષ્ય ક્ષેત્રમાં સર્વજ્ઞ વિતરાગ ભગવાનની કોઈ કાળે ગેરહાજરી હોય નહીં. અરિયંતદેવની આખા મનુષ્ય ક્ષેત્રમાં જોવામાં આવે તો ક્યારેય ગેરહાજરી હોય નહીં. મહાવિદ્યના 20 તો હોય ને હોય. જેનામાં મુમુક્ષુતા પાત્રતા, જેનામાં મુમુક્ષુતા પાત્રતા સન્મુખ થઈ તેને ઉત્કૃષ્ટ સન્મુખ થઈ પાત્રતાને મુમુક્ષુતા સન્મુખ થયો તેને ઉત્કૃષ્ટ નિમિત્ત મળ્યા વિના ન રહે. એને પ્રભુતા એટલે અરિયંત દેવ મળે, તીર્થંકર દેવ મળે એમ કહેવું છે. પોતાનામાં પાત્રતા આવી એટલે જગતમાં તેને માટે અનુકૂળ નિમિત્ત તૈયાર હોય. હોય જ છે, આ બૂમ પાડે છે ને. હવે સત્પુરુષ નથી, શું કરવું? સત્પુરુષ શું કરવું? હું પાત્રતા તૈયાર કર, નિમિત્ત જગતમાં તૈયાર જ છે એમ કે છે. નિમિત્તની તારે રાહ નહીં જોવી પડે, નિમિત્ત તૈયાર જ છે. એ કુદરતી વ્યવસ્થા છે. એક સમયનું મોડું થતું નથી. જ્યાં સંતો મુનિઓના ટોળા હોય, અમૃતવાણીના ધોધ વહેતા હોય, એવા મહાન ઉત્કૃષ્ટ યુગ જેની લાયકાત છે ને તૈયારી છે તેને મળ્યા વિના રહીએ. કુંકુંડાચાર સદૈવ ગયા કે નહીં ત્યાં? પરમાર્થ તત્વને પામવા લાયક દશા આવ્યા વિના સદગુરુનો બોધ આત્માને વિશે પરિણામ પામે નહીં. બોધ મળે તો પણ પોતાની યોગ્યતા વિના એ બોધનું પરિણામ આવશે. જે જીવ પુનિની ઈચ્છા કરે છે, તે પરાધીનતાની ઈચ્છા કરે છે, તે દુઃખની ઈચ્છા કરે છે અને ભવની ઈચ્છા કરે છે. એટલે કે સતનો નકાર કરે છે, સતનો નકાર કરે છે. સતને તો દુશ્મન ગણે, એ તો મારે દુશ્મન રહે એમ થયું. પોતાના આત્માને પોતે દુશ્મન બનાવ્યો છે એમ કે. કેમ કે ચૈતન્ય જ્ઞાતા છે, તેને પરના નિમિત્તાધીનપણું અનાદિથી પરિચયમાં છે. અનાદિથી નિમિત્તાધીનપણાના પરિણામે પરિણમો છે અને એ પરિચય છે. બંધભાવ સુલભ છે, બંધભાવ સુલભ છે તેમાં એને પ્રેમ છે. બંધભાવની અંદર એને પ્રેમ છે. વેગથી બંધભાવ પ્રત્યે ઢળે છે. એટલે સત અને સદગુરુનો પ્રેમ તેને આવ્યો જ નથી. પણ હવે બધા પૂર્વગ્રહ મૂકીને સવળો થઈ ભાવથી કહે કે કાંઈ પણ કરવું નથી, કાંઈ પણ પરનું મારે કરવું નથી અને કાંઈ પણ જોઈતું નથી. એમ થયા વિના શ્રદ્ધા, જ્ઞાનની શ્રદ્ધા જ આવતી નથી. એવું થયા વિના ખરેખર પોતાના અસંગ તત્વની, જ્ઞાન કહો કે નિર્લેપ તત્વ કહો કે અસંગ તત્વ કહો, એની શ્રદ્ધા જ આવતી નથી. એક આત્મહિત જ કરવું છે ને બીજું કાંઈ પરનું કરવું નથી. આ જગ્યાએ આવે ત્યારે એને સ્વરૂપની શ્રદ્ધા થાય, ત્યાં સુધી સ્વરૂપની શ્રદ્ધા ન થાય. લોકો કહે કે તમે LLBની ઊંચી ને ઝીણી વાત કરો છો. પ્રથમ કાંઈ વ્યવહાર તો હોવો જોઈએ ને, અને પૂર્ણ કરીએ તો સાધન પામીએ, આવી દલીલ કરે છે લોકો. તેના જવાબમાં ત્રણેય કાળના જ્ઞાનીઓ એમ કહે છે કે તમારી માન્યતા ખોટી છે. એ છોડીને આ સમજો, એ વાત પહેલે પૂર્વગ્રહ થઈ ગયો છે, એ છોડી દો આ સમજવા માટે. આ એકડાની જ વાત છે, અહીંથી જ શરૂઆત થાય છે, એ પહેલાં શરૂઆત થતી નથી. મારે કાંઈ પણ જોતું નથી, એક મારા આત્મા સિવાય બીજું કાંઈ જોતું નથી, ત્યાંથી જ શરૂઆત થાય છે પાત્રતાની, એ પહેલા કોઈ શરૂઆત થતી નથી. આત્માના સાચા સુખનો ઉપાય સમજવાનું આ પ્રથમ પગથિયું છે. પ્રથમ સાચું જ્ઞાન જેમ છે તેમ જાણવું, એ જ એકડો છે. સાચું સમજવું, વિપર્યાસ ટાળવાની જિજ્ઞાસા, આત્મ સ્વરૂપને જાણવાની જિજ્ઞાસા, એમાં કશાય તો સહેજે મંદ થાય છે. કશાય મંદ કરવાના લક્ષ્ય કશાય મંદ કરવો અને આત્મજ્ઞાન કરવાના લક્ષ્ય કશાયનું મંદ થવું, કરવો નથી પણ થઈ જવું, આ બેમાં મોટો ફેર છે. વિધિમાં ઉલટો સુલટો ફેર છે, એક ઉલટી વિધિ છે, એક સુલટી વિધિ છે. એટલે પ્રથમ સાચું જ્ઞાન જેમ છે તેમ જાણવું જ એકડો, એ જ એકડો છે. જેને અંતરરોગ ટળ્યો તેને ભવભ્રમણ ટળ્યા વિના મિથ્યાત્વ અને અજ્ઞાનનો અંતરરોગ જેને ટળ્યો એને પછી ભવભ્રમણ હોય નહીં, અને જેને અંતરરોગ ટળ્યો નથી તેનો ભાવ રોગ ટળે નહીં અને એનો ભવ રોગ પણ ટળે નહીં. ભાવ રોગ કારણ છે, ભવ રોગ એનું ફળ છે, એમ છે. હવે સુવિચારણા કેમ પ્રગટે તે કહે છે. આ બે ગાથા સુવિચારણાની છે, 40 અને 41. આવે જ્યાં એવી દશા સદગુરુ બોધ સુહાય, તે બોધે સુવિચારણા ત્યાં પ્રગટે સુખદાય. એવી દશા જ્યાં આવે ત્યાં સદગુરુનો બોધ શોભે અથવા પરિણામ પામે, એટલે એવી પાત્રતા આવે ત્યારે એને સદગુરુનો બોધ સુહાય, એને શોભે કર્યો છે પણ ખરેખર તો એને રૂચે છે. સુહાય એનો અર્થ થાય છે એને અંદરમાં રૂચે છે. શ્રી ગુરુ કહે છે એ વાત એને બહુ રૂચે છે, એના ઉપર એને પરમ પ્રેમ આવે છે. તો મારા પરમ હિતની વાત શ્રી ગુરુ મને કહે છે, અને તે બોધના પરિણામથી એવી સુવિચાર દશા પ્રગટે છે. સુવિચાર એટલે આત્માને હિત થાય એવો દ્રષ્ટિકોણ જેમાં લાયધો હોય, પ્રાપ્ત થયો હોય, એવી વિચારણાને સુવિચારણા કહેવામાં આવે છે. એવી દશા પ્રગટે, નહીં તો જીવને હિતના પરિણામ કહેવાના અહિતના પરિણામ કહેવા એની જ ખબર નથી. કસાયની મંદતાને ઓળખે છે ને કસાયની તીવ્રતાને ઓળખે છે. મંદતા થાય એટલે ઠીક થયું, તીવ્રતા થાય એટલે ઠીક ન થયું, બસ આ સિવાય બીજી ખબર નથી. પ્રવચન છે એના ઉપરનું, 40 ગાથા ઉપરનું, કે પાત્રે પ્રભુતા પ્રગટે. જે પાત્ર થાય એ ભગવાન થાય એમ કહે છે. જો પાત્રતા એ ભગવાન થવાનું બીજ છે, અહીંથી બીજ વવાઈ જાય પછી સમ્યક દર્શન રૂપી દંશન મૂળો ધમ્મ મૂળ શરૂ થાય. પાત્રે પ્રભુતા પ્રગટે એ ન્યાયે યથાર્થ મુમુક્ષુતા. જો એટલી મુમુક્ષુતા લીધી, યથાર્થ મુમુક્ષુતા. બીજ યોગ્ય ભૂમિકા થઈ, આ બીજની ભૂમિકા કીધી. અહીંયા બીજ થાય છે, પાત્રતામાં બીજ વવાય છે. ગમે એવી ભૂમિમાં બીજ ન હોય તો શું કામનું, બીજ અહીંયા વવાય છે. આત્મા તો છે પણ બીજ વાવ્યા વિના પરિણામમાં અંદરથી કાંઈ ઉગે એવું નથી. બીજ યોગ્ય ભૂમિકા થઈ, કશાયની મંદતા તો એને હોય જ એમ કહે છે. એને કશાયની મંદતા કરવી ન પડે પણ એ શોએ સંમત કરેલ જે સમ્યક દર્શન જ્ઞાનને ચારિત્ર રાગ રહિત પુણ્યાદિ સુભાવ વિનાની કેવળ જ્ઞાન માત્ર દશા, જ્ઞાન સ્વરૂપમાં ટકવું, તે જ ચારિત્ર, એ જ મોક્ષ માર્ગ છે, એવો જ એનો લક્ષ છે. એવા યથાર્થ તત્વના જિજ્ઞાસુને સતની અને સદગુરુના યોગની જિજ્ઞાસા થઈ, સદગુરુના યોગ માટે એણે શોધ કરી છે એમ કહે છે. એની જિજ્ઞાસા થઈ સદગુરુનો બોધ તે લાયક જીવમાં શોભે, એમ કે એણે સદગુરુને શોધવા ગયો છે, પરીક્ષા કરીને સદગુરુને સંમત કર્યા છે અને સદગુરુના બોધનો અભિલાષી છે, આત્મહિતનો અભિલાષી છે. એને આત્મહિતનો બોધ મળે અને ન રૂચે એમ કેમ બને. એને આત્મહિતનો બોધ શ્રી ગુરુ આપતા હોય ત્યારે એને જોકા આવે નહીં, આળસુ થઈ જાય છે, રસરહિત પરિણામ થઈ જાય. રોજ મફતમાં સાંભળવા મળે, ભાઈ રાજકોટમાં કહેતા હતા, રજનીશને પૈસા દઈને સાંભળવા જતો હતો આચાર્ય રજનીશ. પુનામાં એના આશ્રમમાં જે લેક્ચર થાય એમાં 10 રૂપિયાની ટિકિટ લઈને જવું પડે, એક લેક્ચરના 10 રૂપિયા સાંભળવાના. કે મફતમાં આપીએ છીએ ને, એમ કે રજનીશની આ દલીલ હતી કે મફતમાં આપીએ છીએ ને એટલે લોકોને કદર નથી આ વાતની, કે આપવું જ પડે, મસ્ટ છે કે આપવું જ પડે, કે કિંમત આપીને જ માલ લેવો જોઈએ કે માણસે પ્રમાણિકપણે. સીઝન ટિકિટ કે લઈ લેતા, સીઝન ટિકિટ જેટલા દિવસે એના લેક્ચર નક્કી થયા હોય, ટાઈમ ના આપે પણ અમુક નક્કી કરે કે આટલા દિવસ મને આ પ્રવચન ચાલશે, જાહેર કરે છાપાઓમાં, જેને જવું હોય જાય, બધા દિવસની ટિકિટ એકારે લઈ લે અને સીઝન ટિકિટ લે, પૈસા લઈને સાંભળવા જઈએ. કે પછી શું છે, પછી અહીંયા ઊંઘવાનું મન ન થાય એમ કે હું કે પછી બેદરકારી રાખવાનું મન ન થાય ત્યાં ગયા, બધું કે આપણે પૈસા ખર્ચા છે એનું વળતર આપણે લેવું જોઈએ. એ રસ્તો જુદો છે, જ્ઞાનીઓનો રસ્તો જુદો છે. જ્ઞાનીઓ નિષ્પ્રહ છે, પોતાના મન વચન કાયાના પરિશ્રમ માટે કોઈની પાસેથી મહેનતાણું લેતા નથી, નિષ્પ્રહ છે. વસ્તુ અમૂલ્ય છે, એનું મૂલ્ય 10 રૂપિયામાં કે 100 રૂપિયામાં કે 1 લાખ રૂપિયામાં થાય એવું નથી. વસ્તુ વેચવી હોય તો પણ કોની સામે વેચવી એ સવાલ છે ને, સામે ચીજ કઈ હોય તો એની સામે વેચવી, એવું જગતમાં તો કોઈ પદાર્થ નથી. જ્ઞાનીઓએ કહ્યું કે આપણે એમને જ આપો ને, આપણે એમને માપી દો, કાંઈ આપણે લેવા, આપણે કાંઈ જોતું નથી, કોના હતું એટલે એમની લાઈન જુદી છે, લૌકિક લાઈન જુદી છે. શું કહે છે, એવા યથાર્થ તત્વના જિજ્ઞાસુને સતની અને સદગુરુના યોગની જિજ્ઞાસા થયે, સદગુરુનો બોધ તે લાયક જીવમાં શોભે અથવા પરિણામ પામે અથવા એને રૂચે, અત્યંત રૂચે. એક પત્રમાં પોતે કહે છે કે સત્પુરુષ મળ્યા પછી આત્મજ્ઞાન દુર્લભ નથી, આમ તો અનંતકાળમાં નહીં પ્રાપ્ત થયેલું એવું આત્મજ્ઞાન અત્યંત દુર્લભ હોવા છતાં સત્પુરુષ મળ્યા પછી આત્મજ્ઞાન દુર્લભ નથી એવો પત્ર છે. પણ ક્યારે, કે તે સત્પુરુષના બોધ પ્રત્યે અત્યંત પ્રેમ અને રુચિ થાય ત્યારે, તે સત્પુરુષ પ્રત્યે, તેમના વચન પ્રત્યે, તે વચનના આશય પ્રત્યે, એમની તો શૈલી છે ને, હિંમતજીની તો એક અનોખી શૈલી છે, જ્યાં સુધી અનન્ય પ્રેમ અને અનન્ય રુચિ ન થાય ત્યાં સુધી આત્મજ્ઞાન ન થાય. ઘણું કરીને 522 કે 526 આંક છે. પહેલા પેરેગ્રાફમાં નીચેની હાડાતની નીતિ છે, અથવા સત્પુરુષનો યોગ થયા પછી આત્મજ્ઞાન કાંઈ દુર્લભ નથી, દુર્લભ નથી એમ નહીં, કાંઈ દુર્લભ નથી એમ કહે છે. જે અત્યંત દુર્લભ છે એ કહે છે કે સત્પુરુષનો યોગ થયા પછી, કેમ કે મૂર્તિમંત આત્મજ્ઞાન સ્વરૂપ એવા સત્પુરુષ સામે આવી ગયા, પ્રત્યક્ષ આવી ગયા. આત્મજ્ઞાન તો એ નજરે જોઈ શકે એવું થઈ ગયું, નજર હોય તો એટલો સવાલ છે. સત્પુરુષનો યોગ થયા પછી આત્મજ્ઞાન કાંઈ દુર્લભ નથી, તથાપિ સત્પુરુષને વિશે, તેમના વચનને વિશે, એ વચનના આશયને વિશે પ્રીતિ ભક્તિ થાય નહીં ત્યાં સુધી આત્મવિચાર પણ જીવમાં ઉદય આવવા યોગ્ય નથી. એને આત્માનો વિચાર થયો છે, આત્માના હિતનો વિચાર થયો છે એ પ્રકાર પણ નથી. અને સત્પુરુષનો જીવને યોગ થયો છે, એવા જીવને સત્પુરુષનો યોગ થયો છે એવું ખરેખર કહેવું કઠણ છે, અને એવું તે જીવને ભાસ્યું પણ નથી. ખરેખર એને ખરેખર ભાસ્યું જ નથી કે મને સત્પુરુષનો યોગ થયો છે. ભાસ્યું હોય તો એ બધું મૂકીને એની અનન્ય પ્રતિ ભક્તિમાં આવ્યા વિના એને બધું ગૌણ કરી નાખે. બહુ સારો વિષય આવ્યો છે. આત્મજ્ઞાન કાંઈ દુર્લભ નથી ગયું. આત્મજ્ઞાન અનંત કાળે નથી મળ્યું તો કે કાંઈ દુર્લભ નથી. સત્પુરુષ જોઈએ જ મળે તો. મોક્ષની વાત, પાંચ મહાવિધેયની વાતો, સાધક દશાના પુરુષાર્થના ન્યાય, સર્વજ્ઞના ન્યાય તથા નિગોદ અને સિદ્ધની સ્થિતિ, તે અપાત્ર જીવોને બેસે નહીં. આ ગુરુદેવે પોતાના મંથનમાંથી કાઢેલી વાત છે. અપાત્ર જીવને પાંચ વાત નહીં બેસે. એક મોક્ષની વાત નહીં બેસે, એક પંચ મહાવિધેયની વાત નહીં બેસે, સાધક દશાના પુરુષાર્થનો ન્યાય એને નહીં બેસે, પોતાની રીતે કરવા માંગશે. સર્વજ્ઞનો ન્યાય એને નહીં બેસે, ધર્મનું મૂળ સર્વજ્ઞ છે એ ન્યાય એને નહીં બેસે. તથા નિગોદ અને સિદ્ધની જે સ્થિતિ છે, એક્સ્ટ્રીમ પોઈન્ટ બે દશાના છેલ્લી હદ, તે અપાત્ર જીવને બેસે નહીં. તેની પાસે અધ્યાત્મ ગ્રંથ આવે તો તે ધર્મને પણ લજાવે. 51 વર્ષ પહેલા કીધું છે. એવા અપાત્ર જીવની પાસે અધ્યાત્મનો વિષય આવે તો એવો વિપરીત રીતે ગ્રહણ કરે કે ધર્મને પણ લજાવે અને શાસ્ત્રને પણ લજાવે. લજાવે એટલે હું બીજા એમ કે કરે રે, આવા જૈન હોય, આવા આવા ફલાણા ગુરુના આવા અનુયાયી હોય, આવા શાસ્ત્ર સમયસર વાંચનારા આવા હોય એમ કે એવી રીતે. માટે કહ્યું છે કે સુપાત્ર જીવ યોગ્ય દશા પ્રાપ્ત, સુપાત્ર જીવ યોગ્ય દશા પ્રાપ્ત કરે ત્યારે એને સદગુરુ બોધ શોભે. પાત્રતા માટે કેવી કેવી વાતો કરી છે, ફેરવી ફેરવી. તેને સદગુરુ બોધ શોભે એટલે ઠરે. અત્રે ધારણારૂપે જ્ઞાન લીધું છે, પહેલા ધારે, પછી સુવિચાર દશા જાગ્રત થાય છે, પછી એને સુવિચારણા આવે છે અને જાગૃતિ આવે છે હિત અહિતના વિષયમાં, અને સદબોધ પરિણામ પામે છે, અને પછી એને સાચો બોધ છે એનું પરિણમન આવે છે, અને સાધક સ્વભાવની શોભા વધારે છે ત્યારે સાધક દશા થઈ. અહીં સુવિચાર દશા લીધી છે, ઉપલક વિચાર તો અનંત વાર કર્યા છે. જેવું સુવિચાર દશા લીધી છે, ઉપલક ઉપલક વિચાર તો અનંત વાર કર્યા, છતાં તેને અપૂર્વ દશા થઈ નહીં. પણ પાત્રતાથી, જ્ઞાનીની આજ્ઞાથી અને બોધ સ્વરૂપની સુવિચારણાથી પવિત્રતાની શુદ્ધતાની આગાહી દેખાય અને ખ્યાલ આવે કે હવે મને પવિત્રતાનું પરિણમન આવશે એવી એને આગાહી દેખાય. એ તો દ્રષ્ટાંત આપતા ગુરુદેવ કે એક કલાકમાં 10 ઇંચ વરસાદ હાંબેલાની ધારે પાણી પડવાનું હોય ત્યારે 2-3 કલાક અગાઉ પવન ઠંડો થઈ જાય, વાતાવરણ ઠંડુ થઈ જાય, બળબળતા ઉનાળામાં ઠંડી હવા શરૂ થઈ જાય. કેમ કે 2-3 કલાક પછી હાંબેલાને ધારે પાણી પડવાનું છે, અગાઉથી ખબર પડી જાય. આટલી બધી ગરમીમાં ઠંડક ક્યાંથી થઈ, વરસાદની તૈયારી થઈ ગઈ. હવે તો હવા ફરી જાય. હા, બરાબર છે. એમ સમ્યક દર્શનની સમીપ આવે એટલે અંદરની દુનિયા બદલાઈ જાય એમ કે છે, અંદરનું વાતાવરણ બદલાઈ જાય. પાત્રતામાં એને શુદ્ધતાની આગાહી દેખાય, અપૂર્વ વિર્યોલ્લાસ જ્ઞાનમાં દેખાય, પોતાનું હિત સાધવા માટેની એને ઘણી હોંશ આવે એમ કે છે. વિર્યોલ્લાસને આપણે સાદી ભાષામાં હોંશ કહીએ, ઉત્સાહ કહીએ, ઉમંગ કહીએ, કે પોતાનું હિત સાધવા માટે એને ઘણો ઉમંગ ને ઉછરંગ અંદરમાં આવે, બસ હવે મારે મારું હિત કરી લેવું છે, એ જાતનું એને ઉમંગ આવે છે એમ કે છે. ગાવે છે કે નહીં? સંસારના કાર્યોમાં તો બહુ હોંશો કરી છે, આત્મહિતમાં એને હોંશ કરી નથી. આવું છે, ટોટલ મજી આ શબ્દ વાપર્યો છે. પાત્રતાનો સંયોગ સન્મુક્તાનો વિષય ચાલ્યો છે ત્યાં, કે જેને પોતાનું હિત સાધવાની ઘણી હોંશ અને ઘણો ઉમંગ વર્તે છે, એને એમ થાય છે કે અનંત કાળે ખરેખરી તક હવે આવી ગઈ છે. ભલે હું અનંતકાળ રખડ્યો છું એમાં કોઈ શંકા નથી, ઘણા દુઃખ ભોગવ્યા છે, હું આચર્યો છું, પણ હવે ખરી તક આવી ગઈ છે, હવે પ્રાપ્ત કર્યા વિના છોડો ને એનું ઉમંગ એને આવે છે, એને પ્રાપ્ત થાય છે. એ મુખ્ય અધિકારી લીધા છે, ઉલ્લાસિત વીર્યવાન તત્વ પામવાનો મુખ્ય અધિકારી છે એવા શબ્દ વાપર્યા છે. અહીં સુવિચાર દશા લીધી છે, ઉપલક વિચાર તો અનંતવાર કર્યા છતાં તે અપૂર્વ દશા થઈ નહીં, પણ પાત્રતાથી, જ્ઞાનીની આજ્ઞાથી, બોધ સ્વરૂપની વિચારણાથી પવિત્રતાની શુદ્ધતાની આગાહી દેખાય. અપૂર્વ વિર્યોલ્લાસ જ્ઞાનમાં દેખાય તેમાં શંકા ન પડે. હવે મારા ભવભ્રમણનો કિનારો આવી ગયો છે એવી એને નિશંકતા આવી જાય, અથવા હવે મોક્ષ પાટણ સુલભ છે એની પણ એને નિશંકતા, હવે મારે ભવ નથી, ભવના અભાવના ભણકારા એના આત્મામાંથી વાગવા માંડે. ભવના અભાવના ભણકારા એને કહે ગુરુદેવ, કહેવાનું આત્મામાંથી ભણકારા આવે કે હવે ભવ મારે નથી. જેમ પ્રભાતની સંધ્યાની રતાશ દેખાય તેમ સાધક દશાની શુદ્ધતાના ચિહ્ન પ્રથમથી દેખાય છે. એટલે આ પાત્રતામાંથી બધું દેખાવા માંડે છે એમ કે છે, પૂછવા જવું પડે નહીં, એને પોતાને અંદરથી દેખાવા માંડે છે. બીજાને પૂછવું ન પડે, એટલે એ જ વચન છે એની, બીજાને પૂછવું ન પડે, હવે હું પાત્ર થયો છું કે નહીં, મારામાં પાત્રતા છે કે નહીં, જરાક તમે ગુરુ મને તમે સર્ટિફિકેટ આપો. ગુરુ મને જો એમ કે ના ના હજી પાત્ર છે તો હું પાત્ર છું, ગુરુ જાણે ગુરુ ન જાણે જે વસ્તુ છે એની થા થતી નથી, એટલું જે છે એ રહેવાનું. હા, કેવું જાણે અત્યારે તો છે નહી, પછી આગુ કાઢે ત્યારે જ કામ આવે ને. એથી આવે જ્યાં એવી દશા સદગુરુ બોધ સુહાય, તે બોધે શું વિચારણા ત્યાં પ્રગટે સુખદાય, એ મૂળ ગાથા છે. આત્માના અવ્યાબાધ સુખને દેનારી સુવિચારણા સુવિચાર દશા પ્રગટે, સમતાના સ્વરૂપની જાતનો આનંદ આવો જ હોય છે એમ સદગુરુ બોધની બોધથી સુપાત્ર જીવને તે બોધ બીજ ઉગે એટલે પરિણામ પામે. યથાર્થ જિજ્ઞાસાથી સદબોધ જાણ્યો કે આમ જ છે, પુરુષ પ્રમાણે વચન પ્રમાણ એમ સુવિચાર દશા વડે, નિર્મળ દશા વડે એવી જ્ઞાન દશા થાય કે અનંત અવ્યાબાધ સ્વરૂપની સ્થિતિ પમાડે, એટલે મોક્ષપદને પમાડે અને તે જાતની સુખદાયી દશાનો અંશ ઉઘડે. શ્રીમદે કહ્યું હતું કે સાચા સુખની સામગ્રીના હેતુ કહીશ તે અહીં થયા. આત્મ અર્થ સુખ સાજ, હવે લક્ષણ કહું આત્માર્થેના, આત્મ અર્થ સુખ સાજ, સુખ સાજ સાજ એટલે સામગ્રી. આત્માને સાચા સુખની સામગ્રીના કારણો હવે કહીશ એ હવે કહે છે એમ કે થોડી આગળ પણ આવશે કે એ જ ધર્મથી મોક્ષ છે, તું છો મોક્ષ સ્વરૂપ. લાયક જીવોને માટે જ જ્ઞાનીનો બોધ છે. ખાર ભૂમિમાં બીજ બળી જાય, ખારી ભૂમિમાં બીજ બળી જાય, ઉગે નહીં. લાયક જીવને માટે આ બોધ છે. તેમ અપાત્રની ભૂમિકામાં સમ્યક બોધ ઉગે નહીં. પાત્રતા તો પહેલી જોઈએ, પાત્રતા વિના તો સદગુરુ મળ્યા પણ ન મળ્યા, યોગ પણ અયોગ બરાબર થઈ પડે છે. અહીં આત્માર્થીના લક્ષણ કહેવાય છે. રાગ દ્વેષનો નાશ થાય એવો પરમાર્થનો પરિચય તે જ વ્યવહાર છે. રાગ દ્વેષનો નાશ થાય એવા આત્માનો પરિચય તે જ વ્યવહાર છે એ વિશે કહ્યું. આમ તત્વને અવિરોધપણે વિચારવાની સમ્યક દશા દશા પ્રગટે ત્યાં આત્મજ્ઞાન ઉત્પન્ન થાય. અવિરોધપણે વિચારવાની દશા ન પ્રગટે ત્યાં આત્મદા જ્ઞાન પણ ઉત્પન્ન ન થાય. હજી અંદરનો અંદર વિરોધાભાસ અથવા વિપર્યાસો ઊભા હોય જ્ઞાનમાં ત્યાં સુધી શ્રદ્ધા સવળી ન થાય. પણ હજી હું પરમાર્થનો ઈચ્છુક છું કે સંસારનો તેનો જેને વિચાર નથી, એટલે કે મારા જીવનનું ધ્યેય મોક્ષ છે કે મારા જીવનનું ધ્યેય સંસાર છે એનો જેને વિચાર નથી. પરીક્ષા શક્તિ નથી કે હું કોણ છું, મારું સ્વરૂપ શું છે, અને રાગીપણું તે શું, એટલે કે મુમુક્ષુતાના બીજી યોગ્ય ભૂમિકા થયા વિના તેને આત્માની અંતરંગ વિચાર દશા કેમ થાય? પાત્રતા વિના એને યથાર્થ સાચા યથાર્થ વિચારણા હોતી નથી. આત્માના વિચાર હોવા, તત્વના વિચાર હોવા અને તત્વના યથાર્થ વિચાર હોવા, આ બે ભેદ પાડવો છે. જ્યાં સુધી યથાર્થતા ન આવે ત્યાં સુધી એ યથાર્થતાના ફળ સ્વરૂપ સમ્યક દશા ન આવે. તત્વ વિચાર કરનારા જીવોમાં પણ આ બે ભેદ છે, એક સરખી વાત નથી. તત્વજ્ઞાનનો અભ્યાસ કરે અને સમ્યક દર્શનની પ્રાપ્તિ ન પણ થાય એનું કારણ આ છે કે યથાર્થતા નથી આવી. અને યથાર્થતા આવે અને સમ્યક દશાની પ્રાપ્તિ ન થાય એવું કોઈ દિવસ બને નહીં. કારણ આપે ને કાર્ય ન થાય એવું કદી બને નહીં. એ તો વિજ્ઞાન છે આત્માનું, ઉત્તર દક્ષિણનો. ઉપરથી સરખું લાગે કે આ પણ શાસ્ત્રમાં કહે છે એવી વાત કરે છે, આ પણ શાસ્ત્રમાં કહે છે એવી જ વાત કરે છે, પણ યથાર્થતા અને અયથાર્થતામાં પૂર્વ પશ્ચિમનો અંતર છે, પ્રતિપક્ષમાં છે બંને. યથાર્થતા એવા વિના સમ્યક તો આવે નહીં અને અયથાર્થતામાં કોઈ દિવસ સમ્યક હોય નહીં. યથાર્થતા હોય તો સમ્યક દર્શન આવ્યા વિના રહે નહીં, નિયમબદ્ધ વાત છે. સમ્યક દર્શન યથાર્થ સુવિચારણાને આધીન છે. બીજી વાત કહીએ તો સમ્યક દર્શન એ યથાર્થ સુવિચારણાને આધીન છે, એ આવવા માટે બંધાયેલું છે એમ કે છે. એની ભૂમિકા આવે ને ન આવે ભૂતોનો ભવિષ્ય બંધાયેલું છે આવવા માટે. જેમ સમ્યક દર્શન થાય એને મોક્ષ દશા આવવા માટે બંધાયેલી છે, એને મોક્ષને આવવું જ પડે. એમ આખી લિંક છે, પહેલેથી છેલ્લે સુધીની આખી લિંક છે. એ લિંક જ્યાં સુધી ન બેસે ને ન સમજાય ત્યાં સુધી જીવ પોતાને મન ફાવે એવી રીતે પોતાની મતિ કલ્પનાએ સાધન કરે છે, સાધન અપનાવે છે, અને એમાં ક્યાંય પત્તો લાગતો નથી. પછી કંટાળે છે, આટલા વર્ષથી કીધું પણ આપણને હજી કાંઈ મળતું નથી, પણ ક્યાંથી મળે? સાધન જ ખોટું હતું તારું, સાધન નહોતું એને સાધન. આત્મતત્વને અવિરોધપણે વિચારવાની સમ્યક દશા પ્રગટે ત્યાં આત્મજ્ઞાન ઉત્પન્ન થાય અથવા થાય જ. પણ હજી હું પરમાર્થનો ઈચ્છક છું એની જ એને ખબર નથી કે હું સંસારનો અભિલાષી છું. ઈચ્છક એટલે અભિલાષી, કે હું પરમ મોક્ષનો અભિલાષી છું. મુમુક્ષુતાના બીજ યોગ્ય ભૂમિકા થયા વિના તેને આત્માની અંતરંગ દશા વિચાર દશા કેમ થાય? પુણ્યની મીઠાશ અનુકૂળ, પુણ્યની મીઠાશ એટલે પુણ્યના ફળરૂપ અનુકૂળતાની મીઠાશ, મંદકષાયની મીઠાશ, ભાવની મીઠાશ હોય ત્યાં આત્માર્થ કેમ સૂજે? એને આત્માર્થ સૂજે અને એને પુણ્ય વિનાનો અને ભાવ વિનાનો આત્મા એને સૂજે નહીં. ભગવાને બાર બાર ભાવનામાં બુદ્ધિ દુર્લભ ભાવના કહી છે. બાર ભાવનામાં એક છેલ્લે બુદ્ધિ દુર્લભ ભાવના આવે છે. તેનો અર્થ એ છે કે અનંતકાળ રખડતા જીવને આત્માનો સમ્યક બોધ પામવો મહાદુર્લભ છે. અનંતકાળ આખડતા જીવને, રખડતા જીવને આત્માનો સાચો બોધ પ્રાપ્ત થાય એ મહાદુર્લભ છે. અને દુર્લભ હોવા છતાં અપ્રાપ્ત નથી અથવા અપ્રાપ્ય નથી, ન જ પ્રાપ્ત થાય એવું નથી. એટલા માટે કહી દીધું કે સત્પુરુષનો યોગ થાય તો આત્મજ્ઞાન કાંઈ દુર્લભ નથી. 522માં એ નાખ્યું. પોતાના પુરુષાર્થની યથાર્થ વિધિ જાણે તો અનંતકાળમાં નહીં પ્રગટેનું તત્વ સહજ પ્રયત્નથી પ્રગટે છે. પુરુષાર્થની વિધિ કળ હાથમાં આવી જાય કે આમ અંતરમાં પુરુષાર્થ થાય છે તો એને સહજ માત્રમાં તત્વ પ્રગટ થાય, એટલે સમ્યક દર્શન આદિ પ્રગટ થાય માટે સુવિચારણા પ્રગટ કરવા અહીં કહ્યું છે. માટે પહેલાં મુમુક્ષુની ભૂમિકામાં સુવિચારણા તો પહેલાં પ્રગટ. હવે તો એની જ ગાથા આવે છે, એ વિશે જરા વિશેષપણે વિચારવા યોગ્ય છે. આ 41મી ગાથા બહુ મહત્વની છે. હવે તે સુવિચારણાનું ફળ શું આવે તે કહે છે કે નિર્વાણ ફળ છે એનું છે. નિર્વાણ પદ એ સુવિચારણાનું ફળ છે. એમનું વિદ્વાન હોય એ વિશે તર્ક કરે, પણ સુવિચારણા તો વિકલ્પની દશામાં થાય છે અને એનું ફળ નિર્વાણ પદ આવે. સમ્યક દર્શન એ વિકલ્પથી તો ન થાય, વિકલ્પ સાધન થઈને કંઈ નિર્વિકલ્પ સમ્યક દર્શન થોડું થાય. આ એવા વિકલ્પ છે કે હવે વિકલ્પને રહેવા દેશે, વિકલ્પના નિષેધાત્મક વિકલ્પ છે એ વિકલ્પને નહીં રહેવા દે. જ્યાં પ્રગટે સુવિચારણા ત્યાં પ્રગટે નિજ જ્ઞાન એટલે આત્મજ્ઞાન. ત્યાં પ્રગટે જે જ્ઞાને ક્ષય મોહ થઈ એ જ્ઞાનથી મોહનો ક્ષય થઈ જશે, પામે પદ નિર્વાણ. નિર્વાણ પદનું એક કારણ આત્મજ્ઞાન સિવાય બીજું કોઈ જગતમાં નથી. અર્થ બહુ ટૂંકો કર્યો છે અંબાલા સંહિતા. જ્યાં સુવિચાર દશા પ્રગટે ત્યાં આત્મજ્ઞાન ઉત્પન્ન થાય. સાદો સીધો શબ્દાર્થ સીધો છે. અને તે જ્ઞાનથી મોહનો ક્ષય કરી નિર્વાણ પદને પામી ઘણો સારો વિસ્તાર કર્યો છે. જેને સુવિચારણાની યોગ્યતા થાય તેને છ પદથી સિદ્ધ આત્મ સ્વરૂપનો વિચાર અંતરંગમાં ઉગે. છ પદ જે આત્મસિદ્ધિમાં કયા છે તે કે આત્મા છે આત્મા છે તે નિત્ય છે, એ અજ્ઞાન ભાવે કર્મનો કરતા છે અને અજ્ઞાન ભાવે તેના ફળનો પણ ભોગતા છે, મોક્ષ છે અને મોક્ષનો ઉપાય પણ છે. આ છ પદ છે. પછી આવશે 43, બરાબર છે. પછી ષટપદ નું કથન આવે છે, બરાબર. તેને છ પદ નો વિચાર અંતરંગમાં ઉગે, છ પદ વડે, છ પદ ના છ પડખેથી એમ કેવું છે, આત્માનો વિચાર, આત્મતત્વ નો વિચાર છ પડખેથી ઉગે. કેમ કે સુવિચાર દશામાં સતત આત્મતત્વની વિચાર દશા રહે છે. જુઓ શું લક્ષણ લીધું, સુવિચાર દશામાં સતત આત્મતત્વની વિચાર દશા રહે છે. આમાં મુખ્ય કેન્દ્ર સ્થાન છે પોતાના હિત હિતનું, જેને આત્માના લાભ નુકસાન ઉપર વજન આવ્યું. જગતના પદાર્થોના લાભ નુકસાનનું વજન ઉડી ગયું. હવે મારા મારા આત્માને ક્યાં લાભ થાય ને મારા આત્માને ક્યાં નુકસાન થાય એના ઉપર જેનું લક્ષ્ય કેન્દ્રિત થઈ ગયું એને એ લક્ષ્ય ન છૂટે એટલે નિરંતર લીધો. મિત્ર, મુમુક્ષુની ભૂમિકા છે, ઉદયના અનેક પ્રસંગો બનવાના છે અને ઉદયના કાર્યોમાં એના ઉપયોગને વિચારો જવાના છે, તો એને નિરંતર કેવી રીતે રહે? તો કે લક્ષ્ય છે એ નિરંતર રહે છે અને એ લક્ષ્ય છે આત્માના હિત અહિત સંબંધીનો, એટલે એને નિરંતર લીધું છે કે સતત આત્મતત્વની વિચાર દશા રહે છે, તો સતત એનું લક્ષ્ય રહે છે. જેને અપૂર્વ તત્વનું મહાત્મા આવ્યું નથી એટલે પોતાના પૂર્ણ તત્વનો મહિમા આવ્યો નથી, તેનામાં સુવિચાર દશા ક્યાંથી હોય અને સમ્યક જ્ઞાન તેના ફળમાં તેને કેમ થાય? પૂર્વે અનંતકાળમાં આત્માના નામે બીજું કર્યું છે, ઠીક, આત્માના નામે પણ બીજું કર્યું છે એને, જે કરવા યોગ્ય એ કર્યું નથી. પૂર્વે અનંતકાળમાં આત્માના નામે બીજું કર્યું છે, બીજું કર્યું છે એટલે ભવમાં રખડવાનો ભાવ કર્યો છે. તો મિથ્યા જ્ઞાન શું અને સમ્ય જ્ઞાન શું તે સુવિચારણા વિના શી રીતે સમજાય, એની જાત કેવી રીતે સમજાય? આત્મા શું છે તેની ભલી વિચારણા, સુવિચારણા એટલે ભલી, ભલી એટલે આત્મહિત થાય એને ભલું થયું કહો, અહિત થાય તે ગુરુ થયું કહો, એ ભલી વિચારણા છે. અવશ્ય પોતાના શુદ્ધ આત્મપદનું જ્ઞાન પ્રગટે છે, અવશ્ય પ્રગટે છે, એને વશ છે, એ વિચારણાને વશ છે આત્મજ્ઞાન માટે અવશ્ય પ્રગટે છે. લોકો કહે છે કે કંઈ કરીએ તો થાય, પણ આત્મા એટલે બારમાં કંઈક કરીએ તો થાય એમ લોકો કહે છે, પણ આત્મા પોતાની જ્ઞાન ક્રિયા સિવાય બીજું કશું એ કરી શકે છે કે કેમ, તેનો નિર્ણય તો કરો કે બીજું શું કરી શકે, કાર્યક્ષેત્રની મર્યાદા કેટલી, બીજું કાંઈ કરી શકે પોતાના ભાવ કરે. પ્રથમ પૂર્ણ કરીએ, કાંઈક કરીએ એમ કહે છે, પણ પરનું કાંઈ કર્યું થાય છે કે કેમ તે તો વિચારો. જીવ માત્ર મિથ્યા જ્ઞાન અથવા સુજ્ઞાન કરી શકે છે, પણ પરનું કાંઈ કરી શકતો નથી. તેથી જ્ઞાનીએ તો જ્ઞાન ક્રિયા એટલે જ્ઞાનની ક્રિયા કરવા કહ્યું છે. સંસાર બુદ્ધિથી અટકીને માત્ર મોક્ષ સ્વરૂપની સુવિચારણા કરવામાં અનંતુ કરવાનું આવ્યું. લ્યો સંસારમાં હવે કોઈ મારે કર્તવ્ય નથી, સંસારમાં મારે કાંઈ કરવા યોગ્ય નથી, એક મારા મોક્ષ માટે જ મારે કાંઈ કરવા યોગ્ય છે, એ એક સિદ્ધાંત ગ્રહણ કરે તો અનંતુ કરવાનું આવ્યું. અનંતુ ગ્રહણ કરવા યોગ્ય ગ્રહણ કરવાનું અને ત્યાગ કરવા યોગ્ય ત્યાગવાનું, બંને આવી ગયું એમાં. એ ઉપાધિ બંનેનો વિવેક છે એમાં. પોતાના તત્વની જેને ખબર નથી તેને પર વસ્તુમાં સુખ સાધનની બુદ્ધિ છે. પોતાના તત્વની જેને ખબર નથી તેને પર વસ્તુમાં સુખ સાધનની બુદ્ધિ છે. કેમ કે એ તો અનાદિની છે ને. તત્વની પ્રતીતિ વિના આખો ભાવ, વ્રત તપ ગુરુની સેવા બાહ્ય ચારિત્ર પાળે, 6-6 મહિનાના ઉપવાસ કરીને મરી જાય, છતાં આત્માનું અંશે પણ ભાન થતું નથી. 5-6 મહિનાના ઉપવાસના લીધા હોય અને એમાં શરીર ક્રસ થઈને દેહ છૂટી જાય, ઉપવાસ ન છોડે, પણ એમાં આત્માનું અંશે ભાન થતું નથી. મન વાણી દેહથી રહી, પુણ્યાદિ દેહાદિની ક્રિયા રહી, અક્રિય જ્ઞાતાપણાની શ્રદ્ધા, જો અક્રિય શબ્દ વાપરો થાય, અક્રિય જ્ઞાતાપણાની શ્રદ્ધા, બાહ્ય દ્રષ્ટિ જીવોને રુચતી નથી. જેની દ્રષ્ટિ બહાર છે એને એ અંતરતત્વની વાત રુચતી નથી. આત્મજ્ઞાન માટે કરવાનું કર્તવ્ય જે જ્ઞાન ક્રિયા, સમજણની કળા, એટલે જ્ઞાન કળા, તેને જ કરવાનું અનંત જ્ઞાનીએ કહ્યું છે. આદિ મધ્ય અને અંત, પ્રથમ ભૂમિકાથી છેલ્લી ભૂમિકા સુધી જ્ઞાન જ કરવાનું છે. જ્ઞાન જ સાધન છે અને જ્ઞાન જ કરવાનું છે. દેહાદિની ક્રિયાને અને વ્રત તપને ધર્મ માનીને આત્માનો ગુણ ઉઘડશે એમ માનવું એ મહામિથ્યાત્વ છે. ચાલતા પ્રકાર ઉપર પ્રહાર કરેલા, પ્રકૃતિના નિમિત્તે થતો ઉપાધિક ભાવ એ પુણ્ય પરિણામ છે, કે અનિત્ય અવસ્થા વડે નિત્ય તત્વ કેમ ઉગડે? પુણ્ય પાપ તો હદવાળા છે. નિમિત્તના આશ્રયવાળો આત્મા માને તેને સ્વાધીનપણાની શ્રદ્ધા નથી. હું અનાદિ અનંત છું એવી દ્રઢ શ્રદ્ધા થયા વિના કોઈ કહે કે અમને ભવનો ભય છે તો તે વાત જૂઠી છે. અનાદિ અનંત છું એવી દ્રઢ શ્રદ્ધા વિના કોઈ કહે કે અમને ભવનો ભય છે, કારણ કે ભવ ભય પણ દીધું છે ને, આત્માની શ્રદ્ધા વિના એ વાત એને ભવની પણ ખરેખર ખબર નથી. જ્યાં નિમિત્તાધીનપણું છે ત્યાં અનંત નરક નિગુણના ભાવ ભર્યા છે. નિમિત્તાધીનપણ દ્રષ્ટિમાં અનંત નરક નિગુણના ભાવ ભર્યા છે. પોતાને સમજાય નહીં એ કાંઈ બચાવ નથી. અમને આવું ઝીણું સમજાતું નથી એ કાંઈ બચાવ નથી. ન સમજાતું હોય તો એને સમજવા માટે જિજ્ઞાસા વધારવી, જિજ્ઞાસા તીવ્ર થાય તો સમજાયા વિના રહે, આ સીધી વાત છે. અમારો ઉપયોગ શું છે? અને આ તો સૂક્ષ્મ ઉપયોગથી સમજાય. તારો ઉપયોગ સ્થૂળ છે, મફતનો નથી. તારી સંયોગની રુચિ, પરપદાર્થની રુચિ ને રાગની રુચિ તીવ્ર છે માટે ઉપયોગ સ્થૂળ થયો છે. એ રુચિ ઘટે, પરની ને રાગની રુચિ ઘટે ને આત્મરુચિ થાય તો ઉપયોગ આપોઆપ સૂક્ષ્મ થઈ જાય છે. બકરા કોણ ચરાવે? ભરવાડ કે વકીલ નીકળતો હશે જજ ને, ચાલો આજે આપણે બકરા ચરાવે. એને ઘરે દૂધાણું હોય તો એ ભરવાડ ને ત્યાં મોકલી દે. હવે તારા ઢોર ચરાવા જાય છે, ભેગા 2-4 મારા છે એ લેતો જાય, હું કઈ ચરાવા નહીં જા. એમ છે પછી શું કે ભરવાડ ને જાડી બુદ્ધિ હોય તો લોકો શું કે ભાઈ એવી ભેંસું ચારે છે? ભેંસું ચારે એની બુદ્ધિ એવી જ હોય એમ કે, જે જાડી બુદ્ધિ વાળો જ હોય એને, જેની બુદ્ધિ ક્યાંથી હોય. એ લોકોમાં એ પ્રક્રિયા ચાલી છે કે દૂધાણાનું દૂધ થાય, દૂધ કેટલું થાય, એનો માવો કેટલો થાય, એનો હિસાબ શું થાય, એ બધું ભરવાડને કરવા જાય. એ ભરવાડના બૈરા બધા એ બધું કામ કરે. અને બુદ્ધિ એટલી સૂક્ષ્મ ન હોય, હિસાબ કિતાબ કરે એટલે શું? કેમ કે જેને જેવો પરિચય એવી એની બુદ્ધિ થઈ જાય છે. 30 ઇંચની જાજો પરિચય છે, સંગ તિર્યંચ નો છે અને બુદ્ધિ એટલી સ્થૂળ થઈ જાય છે. રાગની રુચિ થાય તો રાગમાં જળમાં આગળ વધી જાય છે, એની બુદ્ધિ જળ જેવી થઈ જાય. વૈજ્ઞાનિક કારણ છે આ તો, વૈજ્ઞાનિક કારણ છે, સાયન્સ જ છે આ, પરિણામનો સાયન્સ છે આ તો. જ્યાં આત્માની સાચી જિજ્ઞાસા છે અને છ પદ થી આત્મપદ જેને સિદ્ધ છે તેની સુવિચાર દશા જ્યાં પ્રગટે ત્યાં સદગુરુ બોધ શોભે છે, અથવા ત્યાં સદગુરુનો બોધ રૂચે છે. આત્માનો યથાર્થ બોધ થવાની, જ્ઞાનની સ્થિરતારૂપ ચારિત્ર વડે મોહનો ક્ષય થાય છે. આત્માનો યથાર્થ બોધ થવાથી એટલે આત્મજ્ઞાન થવાથી અને જ્ઞાનની સ્વરૂપમાં વિશેષ સ્થિરતારૂપ ચારિત્ર થાય તો તે વડે મોહનો પણ ક્ષય થાય છે અને પોતાનો અવ્યાબાધ શિવ સુખ પ્રગટે છે. આત્માર્થી વિચારે કે હું જ અવિનાશી બેહદ સુખ સ્વરૂપ છું, પહેલાં હું જ અજ્ઞાન ભાવે રાગ દ્વેષ પુણ્ય પાપનો ભ્રાંતિપણે કરતા હતો અને હવે હું પરનો અકર્તા છું. થયો અકર્તા ત્યાં, જ્યાં સ્વરૂપ જાણ્યું ત્યાં અકર્તા છે. પરના નિમિત્ત રહિત જ્ઞાન દર્શન અને આત્માની રમણતારૂપ ચારિત્રમાં સ્થિર રહી રાગ રહિત જ્ઞાનમાં જ્ઞાનપણે ટકી રહેવું એ જ મારો વ્યવહાર છે અને તે જ મોક્ષ માર્ગ છે અને તે જ મારું કર્તવ્ય છે. એને જ વ્યવહાર લીધો, દર્શન જ્ઞાન ચારિત્રને જાણતો વ્યવહાર લે છે. બીજા કોઈ કહે કે અમારું કર્તવ્ય તો દયા અને પરોપકાર કરવો, તે અમારું કર્તવ્ય અને તે અમારો વ્યવહાર છે. લોકો પરોપકારી ઘણા થઈ ગયા એમ સ્થૂળ દ્રષ્ટિએ ઉપલબ્ધ દ્રષ્ટિએ કહેવાય, પણ સાચી દ્રષ્ટિએ જુઓ તો કોઈ બીજાનો ઉપકાર કરી શકે નહીં, કોઈનું કર્મ કોઈ બીજો આપી શકે નહીં, એની સાતા અસાતા અનુકૂળતા પ્રતિકૂળતા પુણ્યના ફળ પાપના ફળ કોઈ આપી શકે. સામા પ્રાણીના પુણ્ય પાપના ઉદય વિના તમારા દેહની માનેલી ક્રિયા નિમિત્ત થઈ શકે નહીં. નિમિત્તપણું પણ ન આવે ત્યાં, એનો ઉદય ન હોય તો તમારું નિમિત્તપણું ત્યાં થાય નહીં. નાતાપણું ભૂલીને માને કે હું સામાને એટલે પરને સુખી કરું, નાતાપણું ભૂલીને એમ માને કે હું સામાને એટલે પરને સુખી કરું, બીજાની દયા પાડું, બીજાનો ઉપકાર કરું અને એમાં પોતાનું આત્માનું હિત માને કે એવી રીતે હું જો પરોપકાર કરું તો મારું પણ હિત થાય, તો તે આકાશના પુષ્પને લેવાનો કામી ગાંડો છે. આત્માને જાણ્યા વિના એ કરવા જાય તો એ મૂર્ખતા છે એમ કહે છે. પરનું કાંઈ થતું નથી અને થાય છે એમ માને છે. હવે આ પરની દયામાં બહુ વજન આપી દીધું હોય, બહુ કિંમત આપી દીધી હોય અને એને ધર્મ માની લીધો હોય, પછી આ વાત સાંભળે તો એને સહન ન કરી શકે. એની શ્રદ્ધા એમાં થઈ ગઈ હોય, પર દયામાં શ્રદ્ધા થઈ ગઈ હોય કે એ ધર્મ છે, પછી આ વાત સાંભળે તો એને કોઈ રીતે ગમે નહીં. તો એ પછી લાખ ખોવે ત્યારે એને શું કહેશો પછી, હવે એની હોશિયારી ક્યાં ગઈ? એને આત્માનો અહિત કરે છે માટે જડ બુદ્ધિ છે, અને આત્માનો અહિત કરે છે એમાં હોશ કરે છે માટે જડ બુદ્ધિ છે. એમાં એને ઉત્સાહ આવે છે અને 25 લાખ કમાણો એમાં રાચે છે. શું એમાં રાચે છે? એમાં એને એટલો રસ આવે છે અને રાચે છે, એ જડ બુદ્ધિ છે એમ કહે છે. એટલા માટે જડ બુદ્ધિ છે કે એક તો પોતાને નુકસાન કરે, પોતાના હાથે પોતાના પગ ઉપર કુવાડો મારે, પગ ઉપર મારે ત્યાં સુધી હારો હતો, માથે કુવાડો મારે છે અને પાછો રાજી થાય. પાગલ ન કહેતો શું કે, નાની હતો એને પાગલ કહે છે. હા ખરેખર તો એનો ઉદય છે, એની હોશિયારી હોય તો એ ખબર ક્યાંથી, તો દુનિયામાં તો એમ જ હાલવાનું છે. નાનીઓ એને ગાંડા કહેશે, પાગલ કહેશે, ગાંડો કીધો ને, અને એ ગાંડા જ્ઞાનીઓને પાગલ કહેશે કે આપણે જો આ સોનાની ફરવાણી હાલી આવે છે, રૂપિયાના રૂપિયાની નદીઓ આવે છે, આ મૂર્ખા બધું બંધ કરીને બેસી ગયા, કાંઈ વ્યવસાય કરતા નથી, કાંઈ ઉદ્યમ કરતા નથી, કાંઈ પુરુષાર્થ કરતા નથી, અને જ્ઞાનની વાતો કરે છે, મૂર્ખા છે. તો જો આપણે મહેનત કરીએ છીએ તો નદીઓ હાલી આવે છે રૂપિયાની, તો ગાંડા છે આ બધા, એમ કે ઓલા કે આ ગાંડા છે, બસ આવું છે. પરનું કાંઈ થતું નથી અને થાય છે એમ માને છે. કદી યોગાનું યોગ દેખાય તો તે પ્રારબ્ધ થયું છે, એની હોશિયારીથી નથી થયું. યોગાનું યોગ હોય તો પ્રારબ્ધથી થયું છે. જ્યાં હજી ઉપાધિની ઈચ્છા છે, રાગાદીની તથા ભવની ઈચ્છા છે કે આ ભાવમાં તો આપણે મોક્ષને લહેર કરી લ્યો, ત્યાં લગી આત્માની ક્ષણે ક્ષણે અનંતી હિંસા થાય છે, પોતાનો જ અપરાધ થાય છે, અને જ્ઞાનનો ઘાત થાય છે, એટલે જ્ઞાનને આવરણ આવે છે. એ એકેન્દ્રિયાદી થઈ જશે એને ખબર પડશે, ફરાક દેખાનો ચમત્કાર થશે, અહીંથી એક સેકન્ડમાં આયુષ છૂટી જશે, ક્યાં જશે પત્તો નહીં લાગે, ત્યાં ઓલા પછી 50 લાખ હારે નહીં બદલાય. એક સેકન્ડમાં ગુરુદેવ તો બહુ સરસ દ્રષ્ટાંત આપણે, અહીંયા ચક્રવર્તી હોય, ડોમ ડોમ સાહેબી હોય, હા એનો જે મોટો મુખ્ય સેન્ટ્રલ હોલ હોય ને, એને સેંકડો દરવાજા હોય, મોટો મહેલ હોય એને સેંકડો ઓરડામાં જવાતું હોય, છે કોઈ એમ બોલે, કોઈ હાજર છે એમ બોલે તો જી હજુર બધા બાણે છે, એના અનુસરો હાજર થઈ જાય, જી હજુર જી હજુર જી હજુર જી હજુર કરવા માંડે. છેલ્લી ઘડી સુધી એટલા એટલા પોઈન્ટ હોય, છેલ્લા સમય સુધી આયુષ્યના ચક્રવર્તી છે ને, ઊંચા દ્રષ્ટિ હોય, હાથમી નારતી જવાનો હોય, એક સેકન્ડમાં, એક સેકન્ડે નહીં, બીજા ત્રીજા સમયે આત્મી નારકી ઉપજે એની રાડ કોઈ સાંભળનાર ન હોય. અહીંયા જી હજુર કહેતા હોય ત્યાં અહીં રાડ નાખે, કોઈ સાંભળનાર ન હોય, તમને કેટલું દુઃખ થાય છે એ જોનાર ન હોય, રાડ સાંભળે તો બીજા મરી જાય, એવી દર્દની રાડ, દર્દનાક ભયંકર દર્દની રાડ હોય, સાંભળનારો મરી જાય અહીંયા મનુષ્ય હોય તો. એક સેકન્ડમાં મોટો ચમત્કાર થઈ જાય, ઘડીકમાં અહીંયા ખમા ખમા બધા કરતા હતા, ગરીબમાં એનો કોઈ ભાવ પૂછનાર નથી, એ કુદરતનો આ ક્રમ છે બધો. આ લાઈન જ લાંબા વિચારની છે, દીર્ઘ દ્રષ્ટિવાળાનો આ વિષય છે, શોર્ટ સાઈટ વાળાનો, ટૂંકી દ્રષ્ટિવાળાનો વિષય નથી કે ભાઈ હવે 50-50 વર્ષ આપણે હાજું કરી લ્યો ને 50-50 વર્ષ કાંઈ આપણને દુઃખ ન પડે, એનું કામ નથી. અનંતકાળનું હાજું કરવું હોય એનું કામ છે આ. આવરણ આવે છે, આત્મા કેવા સ્વરૂપે છે તેનું ભાન નથી, તેને સુવિચાર દશા નથી, તે બે ઘડી બેસી જાય, તેને વ્રત સામાયિક માને એવા પરાશ્રિત યોગથી જળના ભાવમાં જીવ અટકે છે, તેને વિચાર દશા ક્યાંથી પ્રગટે, જળ ક્રિયામાં જળ બુદ્ધિએ વર્તે તેને આત્માની વિચાર દશા ક્યાંથી પ્રગટે, આત્મા જેવો છે તેવો યથાર્થ જાણ્યા વિના જળની ક્રિયામાં જો સ્થિર થશે તો જળ જેવો થશે. ઓલો તો પાપ કરે છે સંસારના 50-50 લાખ વાળો, પણ અહીંયા તો કે પુણ્ય કરે છે એ જળ જેવો થઈ જશે. વ્રત ક્રિયા કરનારો પાપાનું મંદિર પુણ્ય ભોગવીને એ જીવ શું કરશે, બંધાશે તો પાપાનું મંદિર પુણ્ય ભોગવીને પછી અનંતકાળ સુધી નર્ક અને નિગોદના ભાવ કરે, આ દશા આવશે. પુણ્ય બંધાશે થોડું, એનું ફળ ભોગવતા એટલું પાપ કરશે પછી પછી ઉપર આવવું મુશ્કેલ થઈ પડશે. દેવલોકમાં જાય જાય સીધો એકેન્દ્રિય, દેવ એકેન્દ્રિય ભયા આવે છે ને સરદાણમાં, દેવ એકેન્દ્રિય ભયા, દેવ છે ને સીધો એકેન્દ્રિયમાં પુણ્યના ફળ ભોગવી લે પછી જાય, તો હજી કાંઈ નથી. દેવલોકના પુણ્યના ફળ ભોગવે જાય સીધો એકેન્દ્રિયમાં, વિચાર કરવાનો અવકાશ ન મળે, મન જીવ ખરા.
દેવ શ્રી મંદર ભગવાન જય, પરમ કૃપાળુ શ્રી કાન.